રાજકોટમાં તારીખ 22/1/84 નિયમસાર ગાથા 38 ઉપર પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન.
પર્યાય સમય નથી, ટીકાવતી નથી, રજી સ્વભાવ ત્રિકાળવર્તી છે કે નાયક ભાવ ચિદાનંદ આત્મા અને મોક્ષની પર્યાય સમયવર્તી અને ક્ષણિક ઉત્પન્ન થાય અને નાશ થાય ઉત્પન્ન થાય અને નાશ થાય માટે પર્યાયનું પૂર્ણ છોડીને દ્રવ્ય મોક્ષ કરવા જેવું છે. પર્યાયનું અવલંબન છોડીને દ્રવ્યનું અવલંબન કરવા જેવું છે તો ધર્મ સંવાદ થાય એ માર્ગા થાનો હેતુ છે. માટે તે સાત તત્વો પર્યાય હોવાથી વ્યવહારનો વિષય હોવાથી એ છે ઉપાધિ નથી. જયારે ઉપાધિ શું છે અને કોને ઉપાધિ છે અને કયો આત્મા ઉપાધિ છે એ પોતે મૂળવાર મૂળવાર પોતે જે શુદ્ધાત્મા એની દ્રષ્ટિમાં લક્ષ્મણ ઉપાધિ આવ્યો છે એ પોતાથી બીજાને કરવાનો છે. અમે આ આત્માની ઉપાસના સાધના કરી રહ્યા છીએ એનું પણ મેં અવલોકન લ્યો. પોતાની વાત કરે સહજ વૈરાગ રૂપી બહુના શિખર નો જે શિખામણી છે જ્ઞાન અને વૈરાગ બે દશા જેને પ્રગટ થઈ ચૂકી છે. વૈરાગ પ્રગટ થઈ ગયો. વૈરાગ એટલે રાગ નો અભાવ થયો છે દશામાં મિથ્યાત્વાદી ત્રણ દશામાં અભાવની સ્થિતિ વાળાને અહીંયા વૈરાગ કહેવામાં આવે છે. હજી વિતરાગ થયા નથી માટે વૈરાગ સતત સાધકને વૈરાગ દશા હોય છે અને પરમાત્મા થાય ત્યારે વિતરાગ થાય છે. વૈરાગ અને વિતરાગતામાં એટલો ફેર છે. ફરી પણ વિતરાગ દશા બાર માણસ થયો હોય છે સાધકને વૈરાગ દશા હોય છે. એટલે વૈરાગ એટલે જ્યાં પર્યાયની પણ ઉપેક્ષા વર્તે છે પર્યાય પ્રત્યે પણ ઉદાસ છે પાંચ મહાવ્રત પ્રત્યે તો ઉદાસ છે પણ સંગ્રહના પરિણામ એના પ્રત્યે પણ જેની દ્રષ્ટિ નથી ઉદાસ છે એ બાર સ્વરૂપ નથી એમ જે જાણે છે એવી દશાને વૈરાગ દશા કહેવામાં આવે છે. વૈરાગ રૂપી મેનના શિખરનો જે શિખામણી છે નીચે શિખામણી એ ટોચ ઉપરનું વ્રત જુરાગર કલગીનું વ્રત અને આ સાધક પરપ્રગતિ કે પરાણમુખ છે. પરપ્રગતિ એટલે સાત તત્વોનો જે સમૂહ કર્યો એ પરપ્રગતિની પહેલી લાઈનમાં એ બીજી લાઈનમાં એને અહીંયા એ છે કે સાધક આત્મા અમે આ પરિણામ પરપ્રગતિ છે એનાથી પરાણમુખ છે અને શુદ્ધાત્માની અમે સમૂહ છે. અમારી દ્રષ્ટિ શુદ્ધાત્માની સમૂહ છે. અમારી દ્રષ્ટિ પરિણામ પ્રત્યે નથી. પરિણામમાં અમારી એકતા નથી. અમારી એકતા દ્રવ્યમાં છે. પ્રગતિ જે પરાયું છે સાધક પોતે કે છે આ શાસ્ત્ર વર્તી વખતે એક ઊંચો છે પ્રશસ્ત રાગ છે પણ રાગથી અમે પરાયું છે. રાગ એ અમારું સ્વરૂપ છે એમ અમે જાણતા માનતા નથી. માટે અને થોડી શુદ્ધિ પ્રગટ થઈ છે પર્યાયમાં એનાથી પણ અમે પરાંગો છે કે અમારા માટે પરદેવ છે. પરદેવને આશરે જે મોક્ષ થતો નથી એ આ અધૂરી શુભ અવસ્થા પ્રગટ થઈ એને આશરે પણ મોક્ષ થવાનો નથી. માટે અમે તો એ પર્યાયથી પણ પરાંગો છે. પાંચ ઇન્દ્રિયોના પેલા હોય તે માત્ર કે પેલા વર્ગમાં વિષય જીતી લીધો છે. પેલા બોધમાં કશાય જીતો છે. બીજા બોધમાં વિષય જીતો છે. ઇન્દ્રિયમાં વિષયથી ભાવ ઇન્દ્રિયથી બંને જાણવાની ઈચ્છા અમને વિરામ પામી છે. વિષય એટલે બંને જાણવાની અભિલાષા એમના વિષય અને કશાય એટલે કરવાની ઈચ્છા તેમના કશાય. કઈ પણ કરવાની ઈચ્છા અમને રહી નથી. થાય છે એને જાણીએ છીએ પણ થાય છે એને અમે કરતા નથી. માટે કશાય જીતાઈ ગયો છે. માટે વૈરાગ દશા છે. અને પાંચ ઇન્દ્રિયો છે. પાંચ ઇન્દ્રિયો વ્યાપાર છે પણ બંને જાણવાનો ઉત્સાહ નિવૃત્તિ ગયો છે. એને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઇન્દ્રિયના સાધન મળે હું બંને જાણું તો મને જ્ઞેયનું જ્ઞાન થાય કે શાસ્ત્ર વાંચું તો મને જ્ઞાન વધે એમ બિલકુલ એના સત્તા જ્ઞાનમાં રહ્યું નથી. માટે પાંચે ઇન્દ્રિયો જે વિષય એના ઉપર જેને વિજય પ્રાપ્તિનો છે એટલે પાંચ ઇન્દ્રિયના પેલા હોય પરને જાણવાની ઉત્કંઠા અભિલાષા મૃતપાય થઈ ગઈ છે. જાણવાનું થાય છે પણ પરને જાણવું તો મારું જ્ઞાન વધે. જ્ઞેયને જાણવું તો જ્ઞાન વધે, જાજા જ્ઞેયને જાણવું તો જાજો જ્ઞાન થાય એમ શ્રદ્ધા જ્ઞાનમાં એને પરિણમ નથી. માટે ઇન્દ્રિયોના ફેલાવે પાંચ ઇન્દ્રિયોનો ફેલાવ રોકાઈ ગયો છે મર્યાદામાં જ્ઞાન આવી ગયું. બે માત્ર જેને પ્રિય છે તે સંયોગ રૂપે છે માત્ર પછી એમ જાણીએ છીએ. જે પરંતી યોગેશ્વર છે પોતાની સ્થિતિની વર્ણન કરે છે. જે યોગી અને યોગેશ્વર, યોગી એટલે ઉપયોગને કોઈ વખતે આત્મામાં જોડે તેને યોગી કરાય અને વારંવાર ઉપયોગને આત્મામાં જોડે એને યોગેશ્વર કહેવામાં આવે છે. યોગમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જેની છે ચોથા પાંચમા વાળા યોગી છે પણ યોગેશ્વર નથી. આ તો યોગેશ્વર છે, જીત યોગેશ્વર છે. જીત એટલે મોડે જીતો છે અને ઉપયોગને વારંવાર આત્મામાં જોડે છે જીન યોગેશ્વર. જીન એટલે મોહ જીતી લીધો છે અને ઉપયોગ વારંવાર આત્મામાં આવી જાય છે તેથી જીન યોગેશ્વર છે. પરમ જીન યોગેશ્વર ચોથે પાંચમે અપરમ જીન છે, ઈશ્વર જીન છે. આ દેખા ઘણી વધી ગઈ છે. માટે પરમ જીન યોગેશ્વર છે. સ્વગુણમાં જેની શિક્ષણ બુદ્ધિ છે એવા આત્માને આ સાધક સાધક આત્મા પોતાના આત્માનું અવલંબન લે છે. એવા આત્માને અમે અવલંબન લઈને ઠરીએ છીએ અને કોણ ઠરે છે કે અમે સાધક જાતા પુરુષ ધ્યાન કરે છે ઓનું ધ્યાન કરે છે જાતા પુરુષ યોગેશ્વર જો કે જાતા છે ધ્યાન કરનારો આત્માનું ધ્યાન કરનારા ધર્માત્મા એમ કે છે. જાતા પુરુષ એમ કે છે કે અમારું દ્રષ્ટિ સ્વગ્રહમાં પડી છે. સ્વથી ભરેલું છે પર એટલે પર્યાય પર એટલે સ્વગ્રહ્ય દેવ પુરુષ શાસ્ત્રની વાત નથી, છગ્રહની વાત નથી. પણ એની સત્તામાં પર્યાય પ્રગટ થાય છે એ પર્યાય જે પરણું છે અને દ્રવ્યની અંદર સ્વસંગુપ્તા છે અમારી સ્વદ્રવ્યમાં જેની શિક્ષણ બુદ્ધિ છે આ નિયમસાર શાસ્ત્ર અમારી ભાવના માટે રચના કરી છે. ઊંચામાં ઊંચો શાસ્ત્ર એનો અધિકાર ઊંચામાં ઊંચો ગામડે દ્વારા લાગ્યો. મોટરમાં જતા હતા રસ્તામાં ત્રણ જણા અમે હતા પંડિત હુકુમચંદજી ભાઈ વિલ્લભભાઈ ડબલી નું અમને તો એટલો શું આત્માની વાત તમે ક્યાં ક્યાંથી સમજાવો છો અમારે એ સમજવું છે. હવે બીજું કઈ અમારે સમજવું નથી. કાળ ટૂંકો છે, કાળ ટૂંકો છે. શુદ્ધાત્માનું સ્વરૂપ સમજ્યા વિના શુદ્ધાત્માનું શ્રદ્ધા જ્ઞાન થયા વિના આત્મા અનંત કાળથી રખે છે. છ દ્રવ્યને નવ તત્વને જયા પણ ભવનો અંતર નથી. જીનેન્દ્ર ભગવાને કહેલા છ દ્રવ્યો, જીનેન્દ્ર ભગવાને કહેલા નવ તત્વના ભેદો એને જાણ્યા છે એમ માન્યા. તારા વારંવાર ચિંતન પણ કરીએ છીએ છ જણે લોકતંત્રનું પણ ભવનો અંત ના આવ્યો. ભવના અંતનો ઉપાય આમાં છે એ છ દ્રવ્યને નવ તત્વોને જાણવાનું પણ હવે એનાથી ભણથી ભરાનમુખ થઈ ગયા. એક સમય તો પર્યાતિકની આંખ સરળતા બંધ કરી દે. તારામાં ઉત્પન્ન થતા પરિણામને પરિણામનો તું કરતા તો નથી એ કરતા તું તો છોડી દે. કેમ કે જે સ્વયં પર્યાય પ્રગટ થયેલું થાય એને આત્મા નિષ્ક્રિય પરમાત્મા શું કરે પર્યાય તો પર્યાય શીખાય છે, એ ક્રિયાનો કરનારો ભગવાન આત્મા નથી. માટે તો પર્યાય નું કર્તૃત્વ તો છોડી દે. જો તમે અશુદ્ધ ને શુદ્ધ પર્યાય એનો હું કરતા છું તો એ જીવ તો સમ્યક ની સન્મુખ પણ નથી. પરિણામ સ્વતંત્ર થતા હેતુ એના સત્કાર થી એના સ્વ અવસરે એના સ્વકાળે એની જન્મક્ષણ થાય છે જયારે થાય છે એમ જેના ધ્યાનમાં પરિણામ નું કર્તૃત્વ છૂટ્યું ત્યાર પછી બીજા તબક્કામાં એ જીવ પરિણામને જાણવા રોકાઈ જાય છે. એને પણ સમ્યક દર્શન થતું નથી. પરિણામ નું કર્તૃત્વ છોડાવ્યું તમ સ્વિષ્ટામાં અને પરિણામને જાણવાનું બંધ કરાયું 114 ગાથા 3-4 ની ફળથી ચિત્ત. એ છે કે પરિણામ પ્રગટ થાય છે એમાં અમે કરતા તો નથી, પણ પરમાર્થે અમારા જ્ઞાન નું વિજ્ઞાય પણ નથી. પરમાર્થે અમારા જ્ઞાનમાં કોઈ નહીં પણ એ શુદ્ધાત્મા જે ઉપાદે છે એટલે હું છું. એકદમ અંદરની વાત ચાલે છે. આ એ છે કે પર્યાય ને જાણવાનું બંધ કરી દે. પર્યાય જાણ્યું તો ખરી ને, પર્યાય છે તો ખરી ને, પર્યાય કઈ આ વસ્તુ તો નથી ને. 146 મહિના ઉપર આપણે ખૂબ ખુલાસો કર્યો હતો ગયા વખતે. તેમાં ગુરુદેવે કહ્યું પર્યાયને જાણવા માટે રોકાય છે અને એને જાણવા જો જેને આગ્રહ છે અઠાગ્રહ રાખે છે સહજ જણાય જુદો વિષય. એને જાણતા સહજ પર્યાય જણાય એ જુદો વિષય છે. પણ પરિણામને જાણવાનો જેને હક છે કરવાનો હક ને જાણવાનો હક એ હક છોડતો નથી જ્યાં સુધી ભાવનો કારણ. હવે કે છે કે અમે તો જીવ યોગેશ્વર ફરમાવે છે કે પરનિમિત્તથી પરાન્મુખ છે. પરિણામ ને જાણવાનો અમને આગ્રહ નથી. અમને તો ભગવાન આત્મા ઉપાધિ પણ એ જણાય છે, જણાતા જણાતા પર્યાય છે, પણ એની સન્મુખ પર દ્રષ્ટિ નથી. અમારી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડી છે. સ્વપ્રેમમાં જેની બુદ્ધિ તીક્ષણ જાણી ગઈ છે એવા ધર્માત્માને, એવા આત્માને કે અંતરાત્માને વૈરાત્મકનું જેને છોડ્યું છે પરમ જીન યોગેશ્વર થયા છે, અંતરાત્મા થયા છે, પરમાત્મા થવાને હવે એકાદ થવો બાકી છે. ભાવિ તીર્થંકર છે આ ટીકાકા પદ્મમોહનભાઈને પોતે લખીને ગયા છે કે અમે ભાવિ તીર્થંકર છીએ. એ ટીકાના વિસ્તાર કરનાર આપણને સમજાવનાર એ પણ ભાવિ તીર્થંકર મળ્યા, ટીકાકાર પણ ભાવિ તીર્થંકર. એ પ્રમાણે છે એવા આત્માને, એવા ધર્માત્માને, એવા સાધક આત્માને, અંતરાત્માને આત્મા ખરેખર ઉપાધિ છે. શુદ્ધ આત્મા એક જ ઉપાધિ છે. જીવાનંદ આત્મા જે ભાવ કર્મ દ્રવ્ય કર્મ મૂળ કર્મથી ભિન્ન છે અને 7 પ્રકારની પર્યાયો થાય છે તત્વ 7 તત્વોનો સમૂહ એ પરદ્રવ્ય છે. સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તિ છે. સ્વદ્રવ્ય એટલે શુદ્ધાત્મા, પરદ્રવ્ય એટલે પર્યાય. એની સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તિ છે. પર્યાયોનું હોવાનું પર્યાયમાં ભલે હો પણ મારા ટીકાળી સ્વભાવમાં પરિણામ નથી. એવા ધર્માત્માને અત્યાધુન ભવ્યની નીચે લખશે પોતે આસન ભવ્ય નહીં, અતિ આસન. આસન એટલે નથી ભૂખ ચવાવો તો ખરો
પછી કર્મોપાધિ જેની ગુણક્રિયા થી એનો ટીકા આવ્યા છે એનો ખુલાસો બાકી છે. એના પછીની જે લીટી છે કે આત્મા આત્માને ઉપાધિ છે. હવે આત્માને ઉપાધિ જે છે એ કયા આત્માને આત્મા ઉપાધિ છે? એ સદ વૈરાગ રૂપી જે ગોપીશ્વર છે એવા આત્માને આત્મા ઉપાધિ છે. હવે કેવો આત્મા ઉપાધિ છે? કે કર્મ ઉપાધિ જેની પૂર્વ તૈયારી રહી, એવો આત્મા ઉપાધિ છે. એને આમાં નાસ્તિકની વાત કરી છે. અનુવાદ અને ટીકાકાર નાસ્તિકથી સમજાવશે અને અસ્તિકી પણ સ્વરૂપે આત્માનું સમજાવશે. જેનું ધ્યાન કરવું છે, જેનું ધ્યાન કરતા ભાવનો અંત આવે, એવું જે ધ્યેય તત્વ એનું સ્વરૂપ ખાસ વારંવાર સમજવા જેવું ધ્યાન પરથી. અને એનો આત્મા જયારે વારંવાર વર્ણનમાં આવે ત્યારે એક સમયે એ પ્રણતિ આત્માની સન્મુખ થઈ એકાગ્ર થાય ત્યારે તેને ધર્મ જ્ઞાન કહેવામાં આવે, સમયનું સંયોગ કહેવામાં આવે. આત્મા ખરેખર ઉપાધિ છે. હવે જો એવો આત્મા ઉપાધિ છે એની વ્યાખ્યા અવૈમાંથી ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે કારણ પરમાત્મા એને કર્મ ભાવ કર્મ અને નો કર્મની ઉપાધિથી જડિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. એવો કૂતરો કહ્યો ને આપણે, કર્મ ઉપાધિ જડિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત રહી એવી વ્યાખ્યા કરે છે. અવૈ એટલે રાજાજી જે પરિણામ થાય કર્મના ઉદયના સંબંધમાં તેને અવૈ ભાવ કરાય. અને લોહાદી મોં છે એ નીચે બેસી જાય એને ઉષ્ણ ભાવ કહેવાય. જરાક બોલો, અસ્થિરતા આવે તો ક્ષોક્ષ ભાવ કહેવાય ને બોલો ના તેને કઈ ભાવ કહેવાય.
ઉદયના સંબંધમાં પરિણતી જાય તેને
અવદય કહેવામાં આવે છે. કર્મને ઉદય કહેવાય અને કર્મના સબબથી પર્યાય વિખ્યાતની થાય એને અવદય ભાવ કહેવામાં આવે છે. હવે એ જ આત્મા પોતાના શિકાર સામાન્ય નો અવલંબન લઈ અનાજી મીઠા દ્રષ્ટિ પ્રથમ સ્વચ્છતે દર્શન થાય છે ત્યારે એ કર્મ પ્રકૃતિ ઉત્સવરૂપ થાય છે. ભાવ મીઠા તો પણ ઉત્સવરૂપ છે એને ઉત્સમ ભાવ કહેવામાં આવે છે. નિર્મળ ભાવ છે, ઉત્સમ ભાવ છે, એ નિર્મળ સાહેબ જેવો ભાવ છે પણ એનો મળ નીચે બેઠો છે, ક્ષય થયો નથી. એથી તેને ઉત્સમ ભાવ કહેવાય. ઉત્સમ સમય તત્વ તેનું થાય એને ઉત્સમ ભાવ કહેવામાં આવે છે. એ જ આત્માને ફરી શિક્ષો ઉત્સમ સમય દર્શન થાય તો જ્યાં ચળબળ રાગ દોષ રહે છે અને સમ્યક પ્રકૃતિનો એ વખતે ઉદય છે પણ એક શોક સંભાવ નિર્મળ છે તેથી એનાથી કર્મ બંધાતું નથી. પણ તેને શોક સંભાવ કહેવામાં આવે. ચળ બળ અગા જરા એ કેવળી ગમ્ય દોષ થઈ જાય છે. પછી એ દર્શન બળનો ક્ષય થાય છે ત્યારે તેને ક્ષાયિક સમય દર્શન થાય પ્રગટ છે. તો ઉદય ઉપસમ શોક સમય ક્ષાયિક એમ ચાર પ્રકારના ભાવો આપણે શ્રદ્ધા ગુણની પર્યાયો કયા. એ ચાર પ્રકારના જે ભાવો છે એ ભાવાંતરો છે, એ અનેરા ભાવો છે. પરમ પારનામિક સ્વભાવ ભાવથી અનેરા ભાવો છે, એ પર્યાયના લક્ષ્ય આત્મજ્ઞાન થતું નથી, અનેરા ભાવો છે. પરદ્રવ્ય જેને કહ્યું સાથે તત્વો જે સમૂહ કયો એને અહીંયા ચાર ભાવમાં ઉતાર્યા. પેલા સાત તત્વમાં પરિણામ ન કર્યા એ પરિણામને અહીંયા ચાર પર્યાયના ભાવમાં ઉતારે છે. તત્વા સૂત્રમાં પાંચે ભાવો સાત આઠ જીવના કયા અહીંયા કહે છે કે ચાર ભાવ પરદ્રવ્યના છે અને એક પારનામિક ભાવ પરદ્રવ્ય છે. ભૌતિકાથી ચાર ભાવાંતરોને નીચે છે. ભાવાંતર એટલે અન્ય ભાવ, ઔદયિક, ઔક્ષમિક, ભાવક્ષમિક અને ક્ષાયિક એ ચાર ભાવો પરંપરાગત ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કયા છે. પરંપરાગત ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે. આ ચાર પ્રકારના ભાવનું લક્ષ્ય કરતા આ શુદ્ધાત્મા હાથમાં આવેલો છે. એ ચાર પ્રકારના ભાવ એનું લક્ષ્ય છોડવું પડશે, એનો કરતા બુદ્ધિ તો છોડવું પડશે પણ એને જાણવા માટે પણ ક્ષણવાર તો બંધ કરવું પડશે. ત્યાં પછી ભલે પર્યાય જણાય પણ સમ્યક દર્શન જેને પ્રગટ કરવું હોય એને પરિણામનું કર્તૃત્વ અને પરિણામને જ્ઞેય બનાવવાની ભાવના છોડવી પડશે. દ્રવ્ય સ્વભાવ જ મારું ધ્યેય, દ્રવ્ય સ્વભાવ જ મારું જ્ઞાનનું ધ્યેય. જ્ઞાનનો વિષય નાયક અને જ્ઞાનનો વિષય પણ નાયક છે. ભાવાંતરોને અગોચરવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ એટલે આ પ્રકારના કર્મથી રહે છે. ભગવાન આત્માને આ કર્મનો બંધ થયો નથી, અબંધ છે આત્મા. એને ભાવ કર્મ એમાં છે નહીં. ભાવ કર્મથી તણેકા રહી મિચ્છાત્મના પરિણામથી ભગવાન આત્મા રહી છે. ક્યારે કે મિચ્છાત્મના પરિણામ હોય ક્યારે એનાથી રહી છે આત્મા. અને નો કર્મ એટલે શરીર એનાથી રહી અને એનાથી એટલે એના એની ઉપાધિથી જણી એના સંબંધથી ઉત્પન્ન થયેલા ચાર ભાવો સદભાવ ન ભાવ જણી આત્માથી જન્મેલા ચાર ભાવ નથી. આત્મા સંવાદ જાણો કરતા નથી, એનો જન્મ દેનારો બીજી ચીજ છે. હજી રાગ ને જન્મ કર્મ આપે છે એ બેસતું નથી. રાગ નો કરતા હું છું, રાગ નો જનક હું છું, એવી જેની બુદ્ધિ છે એ તો સમ્યક ની સર્વ પર નથી. જીણી વાત છે, જીણી એટલે ઊંચી, જીણી એટલે સમજવા જેવી. શું કહ્યું, આ જનિત નો અર્થ ચાલે છે પારિકાર, આ કોના બી જન્મ થાય છે ચાર ભાવ નો, ભગવાન આત્મા એનો કરતા નથી, એનો જન્મદાતા હું નથી, એનો જનક હું નથી. જયારે ચાર ભાવો થાય છે તો ખરા, તો એ કોનાથી જન્મેલા છે કે પરના સંગથી જન્મેલા થાવ છે. જનિત શબ્દ કર્યો છે, જન્મેલા એની જનેતા કોણ છે, એ બાળક છે પણ એની જનેતા કારી જનેતા. માર્મિક વાતો થઈ, ધર્માધર્મમાં રહેલી છે, નજર જાય ન્યાર થઈ જાય છે, નજર ની વાત છે. જનિત જન્મેલા ચાર ભાવ ભગવાન આત્માથી જન્મતા નથી, કેમ કે ભગવાન આત્મા તો પ્રથમ થી છે, ઘેર તો થતો નથી. જો આત્મા મોક્ષ ની પર્યાય નો કરતા હોત તો આત્મા તો છે શું ત્રણેકા મુક્ત સ્વભાવે બધાની પાસે. સત્યભાઈ જેવી વાત છે, ઉપાધિ એટલે કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને મૂળ કર્મ જે સંયોગ છે, એ સંયોગના સંબંધથી ઉત્પન્ન થતા ભાવો, એટલે એ ઉપાધિ ભાવ છે. સહજ સ્વભાવ પરંપરાનામિક ભાવ છે, એ તો સહજ સ્વભાવ અપ્રતિમ છે. અને ચાર ભાવો તો પરની ઉપાધિથી જન્મેલા છે, એટલે કે પાણીના દૃષ્ટાંત જે હમણાં આપણે સમજાવ્યું ફરીને, કે પાણીનો જે પરંપરાનામિક ભાવ સ્વચ્છ સ્વભાવ એ તો નિર્પેક્ષ છે, એને તો માટીનો સદભાવ કે અભાવ કઈ અપેક્ષા લાગુ પડતી નથી. હવે ત્યારે એ માટીનો માટીથી જન્મેલા ભાવો છે ચારે. હવે માટીથી જન્મેલો મલિન ભાવ તો બધાને ખબર થશે, પણ માટીનો ક્ષય થઈ અને પાણીની નિર્મળ પર્યાય સ્વચ્છ પ્રગતિ નવી મોટીને થઈ, એ માટીનો અભાવ એની ઉપાધિથી જન્મેલો ભાવ છે. એ ઉપાધિ છે વધારાની ચીજ, ઉપાધિ એટલે પર્યાયમાં જે થાય છે એ વધારાની ચીજ થી પર્યાય ઉચ્ચાર ભાવ થાય છે. ભગવાન આત્મા એનું કારણ નથી, એનો કરતા નથી, એનો કાર્યતા નથી, એનો અનુભવ નથી. આત્માની પર્યાય ની સાથે એક નવી ઉપાધિ થાય છે અને પાછી ઉપાધિ વહી જાય છે. એ ઉપાધિ થાય સંયોગ થયો પર્યાય ને, એ ઉપાધિ છે. અને એ સંયોગ નો વિયોગ થયો એ પણ વિયોગ રૂપે ઉપાધિ થી જન્મેલો ભાવ છે. ઉપાધિ એટલે વધારાની ચીજ, મૂળ ચીજ નહીં, વધારાની ચીજ. આ દ્રવ્ય કર્મ, મૂળ કર્મ ને ભાવ કર્મ એ વધારાની ચીજ છે. આજે તો નવી આવેલી ચીજ છે, અનાજથી બને છે પણ નવી ચીજ છે. આત્મા નો સ્વભાવ ભાવ નથી, સ્વભાવ થી ઉત્પન્ન થતો નથી મોક્ષ. મોક્ષ ની પર્યાય કેવળ જ્ઞાન ની પર્યાય સ્વભાવ થી ઉત્પન્ન થતી નથી, કર્મ ઉપાધિ જનિત ની ભાવો છે. માટે એ વિભાવ ભાવ છે, વિશેષ ભાવ છે. માટે વિભાવ ભાવ એટલે વિશેષ ભાવ છે. આત્મા નો સ્વભાવ ભાવ તો પરંપરાના વિભાવે છે. પાણીના દ્રષ્ટાંતે એમ કે પાણી મેળવું હતું પછી માટી નીકળી ગઈ તો પર્યાય તો સ્વચ્છ 100% થઈ ગઈ, 100% દ્રવ્ય પાણી એ તો પારણામિક ભાવ હતું અને 100% મળી નથી, એ માટી નીકળી ગઈ 100% પર્યાયમાં સ્વચ્છતા આવી, એ ઉપાધિ થી જન્મેલી પર્યાય થઈ. સદભાવ અને અભાવ બે અપેક્ષા લઈ લે. આ પ્રકારના કર્મ નો અભાવ થયો ત્યારે મોક્ષ થયો, કે આત્મા હતો ત્યારે મોક્ષ થયો, કે આત્મા તો પ્રથમ થઈ જતો. સમજાય છે? કઈ કિશોર, આત્મા તો પ્રથમ થી બધાની પાસે હતો, તો આત્મા કારણ હોત તો મોક્ષ થઈ જવો જોઈએ, પણ આત્મા તો કારણ મોક્ષ નું નથી. એવા 320 ગાથામાં આપણે આવી ગઈ છે. પરમાત્મા પ્રકાશ ની પણ ગાથા 66 માં ખુલાસા ગુરુદેવે બહુ એ કરી ગયા છે. એટલે નિરપેક્ષતા છે અને આ સાપેક્ષતા છે એક સમયની પર્યાય. હવે જયારે સાપેક્ષ પર્યાય જે થાય છે, એ જો પરના સદભાવ અને અભાવ એની અપેક્ષા વિના ન થાય તો એ પ્રાણાની ભાવ થઈ ગઈ પર્યાય. જે અગુરુ અગુરુ ની પર્યાય છે એ પર્યાય સ્થિતિ નો પ્રાણાની ભાવ છે. એટલે કર્મ નો કોઈ હૃદય નુકસાન છે ક્ષોભસમ લાગુ પડતો નથી, પણ છે પર્યાય. માટે પર્યાય સ્થિતિ નો પ્રાણાની ભાવ જેમાં પરની ઉપાધિ બિલકુલ લાગુ પડતી નથી, સહજ સ્વાભાવિક પર્યાય છે. પર્યાય તો ઉપાધિ થી જન્મેલી છે, આત્મા થી જન્મેલી પર્યાય નથી. હું આ મોક્ષ ની પર્યાય ને કરી દઉં, આ પર્યાય ને હું કરું, હમણાં કરી દઉં, સમય દર્શન નહીં થાય. ન થાય તો હવે હું પર્યાય નો જ્ઞાતા રહું, તો થાય કે નહીં. પર્યાય નું કરતા પણ છોડી દઉં, અને સમય વર્ષિત પર્યાય થાય છે ન થતા રહે એને જાણ, કે જાણ તો મારો સ્વભાવ છે. અને પર્યાય ને જાણતા જાણતા સમય પ્રસન્ન થઈ જશે. ત્રણ કાળમાં નહીં થાય, ભેદ ને જાણતા અભેદ નિરોધ થઈ ગયો. આખો આત્મા જ્ઞાન માં ના આવ્યો, જ્ઞાન માં એક સમય નો ભેદ આવ્યો. એને પર ભેદ જાણવાનો કણ હોય, પર્યાય ને જાણવાનો કણ હોય, એટલે પર ભેદ ને જાણવાનો કણ હો, એમાં સ્વભાવ ક્યાંથી જણા? એ પરદ્રવ્ય જાણવાનું સરળતા બનશે કે પર્યાય પરદ્રવ્ય આવે. અહીંયા પર્યાય જે પરદ્રવ્ય કે છે એ પર્યાય ની ઉપેક્ષા થઈ ગઈ, એનો લક્ષ છૂટી ગયું. ભલે ત્યાં દ્રવ્યા સિદ્ધિ ને એક ઉગડી, ત્યાં ભગવાન આત્મા ના દર્શન થાય ને સમય દર્શન થાય છે. ઉપાધે પણ આત્મા જણાય પછી સવિત દશામાં આવતા પર્યાય જાણે ઉત્તરેજમાં કયો વ્યવહાર ને બારમી ગાથા. ઉપાધિ થી ગરીબ ઠીક આ ખુલાસો રહ્યા છે. હા, જીત તો કયું, પણ ઉપાધિ થી જન્મેલો ભાવ. ઉપાધિ એટલે શું? કે પર્યાય પર્યાય કર્મ નો સંગ કરે છે. આત્મા કર્મ નો સંગ કરતો, આત્મા નિરાલંબી તત્વ છે. આત્મા કર્મ નો અવલંબન નથી, લઈ શકતો નથી, લેશે પણ નહીં. એ તો નિરાલંબી તત્વ છે. પણ હું નિરાલંબી છું એ ભાગ ભૂલી ગયો છે. એટલે પર્યાય પર નું અવલંબન લે છે. પર્યાય પર નું અવલંબન લે ત્યાં સુધી રાત, અને પર નું અવલંબન છોડે તો વિતરાક પામ. પણ પરનું અવલંબન લીધો તો રાત, એ પણ ઉપાધિ થી જન્મેલો. અને પરનું અવલંબન પર્યાય છોડ તો એ પણ ઉપાધિ થી જન્મેલો ભાગ છે. મોક્ષ ની પર્યાય વિદ્યા બહુ સૂક્ષ્મ વાત છે. હવે આપણે સૂક્ષ્મ વાત કરવાની, બીજું શું હે? આત્મા સૂક્ષ્મ છે. હવે ભૂતગલ એ શું વાત કરી? રાગ આત્મા માં થાય છે એ શું વાત કરી? રાગ ને જાણવું એ શું વાત કરી? પ્રથમ આત્મા ને જાણો એમ છે કે નહીં? પ્રથમ તમે આત્મા ને જાણો જો ધર્મ કરવો હોય તો. પ્રથમ રાજા ને જેમ જાણે છે ધનથી, એ મોક્ષાર્થી જે પ્રથમ આત્મા ને જાણો, એ આત્મા કેવો આત્મા છે? એ કર્મ ની ઉપાધિ થી જન્મેલા જે ભાવચાર એનાથી રહિત છે. વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે. સંસ્કૃતમાં રહિત શબ્દ છે, રહિત કહો કે વિનાનો. દ્રવ્ય પર્યાય વિનાનું દ્રવ્ય, નાયક ભાવ પ્રમ થી રહેજો, ચાર ભાવ થી રહેજો, સાત તત્વો થી રહેજો, એટલે બાદ વિનાનો છે. હવે એ નાસ્તિક ની વાત સમજાવી, હવે અસ્તિક થી આત્મા નું સ્વરૂપ સમજાવે.
પર્યાય
એટલો ગુણ શબ્દ ઇચ્છતા નથી, ગુણ પર્યાય છે. વિનાનો છે, પર્યાય વિનાનું આત્મા છે, બહુ ઉપાધિ છે.
ભગવાન જે આત્મા છે
જે વાત કહું છે અમુક ત્રણેય કારણો એમાં ઉદ્યોગ પણ બિલકુલ લાગુ પડતું પરફેક્ટ છે. પછી આગળ ભગવાન આપનો ઉપાધિ છે કેવો કે હિન્દી જ્ઞાન વિજ્ઞાન એવો પર નહીં આમાં લખેલું થાય કેવળ જ્ઞાન ને કર્મથી થાય છે. ઇન્દ્રિય જ્ઞાન તો સારું